અને એક દિવસ સ્વામીએ અર્થારામને ઇન્દ્રિયારામના ગુણાધ્યાન ને દોષાધ્યાનની વાર્તા વિસ્તારીને કરી. તે સાંભળીને સંતે પૂછ્યું, જે કેમ સમજીને દોષાધ્યાન કરે તો બાધ ન આવે, ને કેમ કરે તો બાધ આવે, ને ગુણાધ્યાન કેમ કરવું ને કેમ ન કરવું? ત્યારે સ્વામીએ કહ્યું, જેને વિશે દોષ હોય તેને કોઈ પ્રસંગે કરીને કહેવાય તો તેનો દોષ નહીં, ને અવગુણ લીધો પણ ન કહેવાય, ને જેને વિશે દોષ ન હોય તેને વિશે તે પરઠે તો તે દોષ લીધો કહેવાય, ને તેનું અતિશય ભૂંડું થાય, ને કલ્યાણના માર્ગ થકી પડી જવાય, ને જેમ હોય તેમ કહે તેનો દોષ તો જણાતો નથી. જુઓ ને, બ્રહ્મા નારદાદિકને શાસ્ત્ર કહે છે ને, અને શ્રીજી મહારાજે વચનામૃતને વિશે પણ કહ્યું છે, જે નારદ સનકાદિક જેવા જે સાધુ છે તે એને રાંક ને પાપી જાણે છે, એ દોષ લીધો ન કહેવાય. અને મુક્તાનંદ સ્વામી તથા શતાનંદ મુનિ પણ જાણતા હતા, જે આને વિશે આટલો દોષ છે ને આને વિશે એ નથી. ને વચનામૃતમાં મહારાજે પણ કહ્યું છે, જે અમે જોયા કરીએ છીએ, જે આને આ વર્તમાનમાં આટલી કસર છે ને આને ઠીક છે એમ મોટા મોટામાં જોયા કરીએ છીએ, માટે એવી રીતે જે કહેવું તે દોષાધ્યાન ન કહેવાય. ત્યારે હરજી ઠક્કરે પૂછ્યું, જે એક હરિભક્ત તો નાનો હોય ને બીજો ભક્ત તો મોટો હોય, ને તેમાં દોષ તો નક્કી હોય તે જણાય તો ખરો, માટે એ દોષ લીધો કહેવાય કે નહીં? ત્યારે સ્વામી કહે, એ દોષ લીધો ન કહેવાય, કેમ જે વિવેકવાન હોય તેને સાચું ખોટું જણાય તો ખરું. અને વળી એક દિવસ સ્વામીએ કહ્યું, જે દાસ, પ્રેમી અને જ્ઞાની એ ત્રણ પ્રકારના ભક્ત છે. તેમને પરમેશ્વર જ્યારે પોતા સંબંધી કે ભક્ત સંબંધી ક્રિયામાં જોડે ત્યારે દાસ અને પ્રેમી તો ક્રિયા કરતા થકા તેમાં જોડાઈ જાય, કેમ જે એ બેયને તો ક્રિયાનું ધ્યાન અવ્યક્તપણે રહ્યું હતું, ને જ્ઞાની તો કરતા થકા તેમાં ન જોડાય, કેમ જે એ તો ક્રિયા માત્રનો નિષેધ કરીને શ્રીજીને વિશે જ પ્રધાનપણે જોડાણો છે, તે ઘટે તેટલી જ ક્રિયા કરીને રહેવા દઈએ, ને એકાંતિક તો એ ત્રણેય કહેવાય ખરા. અને સ્વામીએ વાત કરી, જે આ જગતમાં બે પ્રકારના મનુષ્ય છે, તેમાં એકના ઇન્દ્રિયો અંતઃકરણ ધર્મ અર્થને કામ પર વર્તે છે, ને તેઓ આત્માને તથા સૂક્ષ્મદેહને જાણે છે પણ અર્થાદિકને સારો જ ઉદ્યમ કરે છે, ને ધર્મ કરે છે તે પણ તે સારું જ કરે છે, ને તે અર્થકામને વિશે તો અનેક ભેદ રહ્યા છે. તેની વિગત જે કોઈકને તો ઇન્દ્રાદિકના અર્થકામ જોઈએ છીએ, ને કોઈકને તો બ્રહ્માદિકના, ને કોઈકને બૃહસ્પતિ આદિકના, અને કોઈકને તો વૈરાજ પુરુષના, ને કોઈકને પ્રધાન પુરુષના, ને કોઈકને મૂળ પુરુષના અર્થકામ જોઈએ છીએ. તે અર્થાદિક તો લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ક્રોધ, મદ, ઈર્ષ્યા અને મત્સરાદિકે કરીને ભરેલ છે, અને બીજા ભક્તને તો દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વે મોક્ષ પર વર્તે છે, ને તે પ્રકૃતિ પુરુષને તથા તેના સર્વ કાર્યને અસત્ય, અત્યંત અસાર, નાશવંત, તુચ્છ અને સ્વપ્નતુલ્ય જાણીને પોતાના જીવાત્માને બ્રહ્મ સાથે એકપણાને પમાડીને પરબ્રહ્મ પુરુષોત્તમને ભજે છે. ત્યાં શ્લોક છે, જે આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિં ભક્તિ મિથ્થં ભૂતગુણો હરિહે તથા બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરાં તથા ધર્મસ્થિતેરુપગતેર્બૃહતા નિજૈક્યં સેવ્યો હરિસિતમઃ સ્થિતદિવ્યમૂર્તિઃ શબ્દાદ્યરાગિભિરિતિ સ્વમતં વદંતં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. આ ત્રણ શ્લોકમાં જેવી વાત કહી છે તેવી જાતની રુચિ અતિશય પક્વ કરી હોય તો કોઈ કાળે ને કોઈ વિક્ષેપે કરીને તેનો નાશ થાય નહીં. ત્યાં દ્રષ્ટાંત, જે જીવને જ્યારે અંતસમો આવે છે ત્યારે મૂર્છાવસ્થા થઈ જાય છે, તે સમયે કાંઈ ખબર રહેતી નથી, ને તે પાછો જ્યાં દેહ ધરે છે ત્યાં પૂર્વની પેઠે જ રાગ દ્વેષાદિકને લઈને ઉઠે છે. તેમ જેને ધર્મ જ્ઞાનાદિક સંબંધી અતિ પક્વ રુચિ થઈ હોય તો તે જ્યાં જાય તેવી રુચિ લઈને ઉઠે છે. માટે શ્રીજી મહારાજની મૂર્તિને દ્રષ્ટિ આગળ ધારીને ઇન્દ્રિયો દ્વારાએ કરીને અંતરમાં ઉતારવી ને આત્મસત્તા રૂપે રહી તે મૂર્તિ સામું જોઈ રહેવું, એમ કર્યા કરે તો ઇન્દ્રિયોમાંથી રાગ ઓછા થઈ જાય છે ને એમ વર્ત્યા વિના તો ધર્મને વિશે રહીને વિષયને ભોગવતો હોય પણ વિષયને મૂકી શકે નહીં ને મોયરે કહ્યું એમ વર્તતો હોય તે તો મૂકી દે, કેમ જે તેની ઇન્દ્રિયોની વૃત્તિ કોમળ હોય છે તેથી તેને જેમ ફેરવે તેમ ફરે છે. જેમ નાનો વડનો વૃક્ષ હોય છે તેને જેમ મરડે તેમ મરડાય છે, પણ બહુ મૂળ ઘાલેલ ને અતિ વિસ્તારવાન જે વડ હોય છે તે મરડો મરડાય નહીં. માટે પુરુષ પ્રયત્ન કરીને પ્રતિલોમપણે વર્ત્યાનો આગ્રહ રાખવો.